पंचायत में आप सभी का स्वागत है। कुर्सी की पेटी बांध दीजिए क्योंकि माहौल अब सुधरने वाला है।
હેલો એન્ડ વેલકમ ટુ પોપ મીડિયા પોડકાસ્ટ. મારું નામ કુનાલ છે. આજના એપિસોડમાં વિજયગીરી બાવા જોડે કરી રહ્યા છે. વિજયગીરી બાવા ઇઝ અ કન્ટેમ્પરરી ફિલ્મ મેકર ઇન ધ ગુજરાતી ઇન્ડસ્ટ્રી એન્ડ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ફિલ્મ્સ વિથ યુ ટુડે સર. અને ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ ફિલ્મ કસુંબો. તો મારે પોડકાસ્ટ ત્યાંથી જ ચાલુ કરવો હતો કે વોટ ડઝ ધ વર્ડ કસુંબો મીન, અને દેન ટુ ફોરવર્ડ ઇટ કે હાઉ હાર્ડ ઇઝ ઇટ ટુ મેક અ પીરિયડ ડ્રામા ઓર અ પીરિયડ ફિલ્મ ઇન 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 ગુજરાતી ઇન્ડસ્ટ્રી.
કસુંબોની વાત છે તો રામ રામ ડાયરાને. સૌથી પહેલાં કસુંબોના ઘણા બધા મતલબ છે, આમ તો લગભગ બધાને ખબર હશે. સૌથી બધાને ગલગલિયા કરાવે એવો મતલબ છે કસુંબો, એટલે કે પીણું, નશો. કસુંબો એટલે બેસિકલી નશો, એમ જે પીઓ અને તમને નશો ચડે. કસુંબોના ઘણા બધા મતલબ છે, એમાંથી પ્રચલિત મતલબ છે એ નશો. એના સિવાયનો એક બીજો મતલબ છે જેના બેઝ પર કોન્ટેન્ટ, એટલે અમે લોકો જે ફિલ્મ કરી છે, એટલે હું એવું નહીં કહું કે આના કારણે જ છે કે આ જ મિનિંગ છે, પણ એક એવો પણ મતલબ છે કસુંબોનો કે જે આજના જમાનામાં કહીએ તો તમે એક સર્વિસ પ્રોવાઈડ કરો, પણ એ એવી સર્વિસ હોય કે જેમાં તમારું કમર્શિયલ ગેઇન ન હોય, જેમાં તમારું યુ નો જે પેલું સેલ્ફિશનેસ ન હોય, અને તમે કંઈક સર્વિસ પ્રોવાઈડ કરી હોય અને એના બદલામાં તમને રિવાર્ડ મળે, દેટ ઇઝ કોલ્ડ કસુંબો. એ ભગવદ્ ગોમંડળમાં એનો એવો એક મતલબ છે કે જ્યારે કોઈ કોઈનું કોઈ સમર્પણ બદલ કે કોઈ પણ એક પોતાના યુ નો સ્વાભિમાનની કોઈ લડાઈ હોય અને એની સામે કોઈક લડ્યું હોય ને, એને જે ગરાસ આપવામાં આવે એને પણ કસુંબો કહેવાય. તો એનો એક આ મિનિંગ પણ છે. અને એક બીજો મિનિંગ છે કે જ્યારે કસુંબો શૌર્યનું પ્રતીક, બ્રેવરીનું પ્રતીક એટલા માટે છે કે જ્યારે પણ તમે કંઈક એડવેન્ચરસ કરવા જાઓ ત્યારે તમને શું જોઈએ? કોન્ફિડન્સ. કોન્ફિડન્સ વગર કોઈ લડાઈ છે એ શરીર બાહુબળથી જીતાતી છે જ નહીં. ફિઝિકલ સ્ટ્રેન્થ એ તો એ વન ઓફ ધી એક કોમ્પોનન્ટ છે, પણ સૌથી મોટી લડાઈઓ જીતવા માટે શું જોઈએ? તો તમારો કોન્ફિડન્સ, આત્મબળ. તો એ આત્મબળ જે તે સમય એવું હતું કે આત્મબળ તો અંદરથી હોય, કોઝ માટે હોય, બીકોઝ સી તમે કયા કામથી લડી રહ્યા છો એના માટે બહુ મહત્ત્વનું છે. પણ જ્યારે જૂના જમાનામાં યોદ્ધાઓ યુદ્ધ કરતા હતા, વોરિયર્સ લડતા હતા, એ સમયમાં આવી ફાર્માસ્યુટિકલ કંપનીઝ નહોતી અને પેઇન કિલર્સ નહોતી, તો કસુંબો ઘોળીને એમને પીવડાવવામાં આવતો અને એનાથી એમનું પેઇન હીલ થતું, એટલે પેઇન કિલરની રીતે પણ વપરાતું. બીજી રીતે જોવા જાઓ તો શૌર્યનું પ્રતિક એવી રીતે છે કે કસુંબો પીધા પછી માણસ કોઈક એવું સારું કામ કરતો જે સોસાયટીના બેનિફિટ કરે. સો દેર આર લોટ્સ ઓફ મિનિંગ્સ. હવે કોને કયો મિનિંગ જોઈએ છે એ તમારી
ઓડિયન્સ ઇન્ટરપ્રિટેશન. એન્ડ વોટ અબાઉટ મેકિંગ અ પીરિયડ ફિલ્મ ઇન ગુજરાતી ઇન્ડસ્ટ્રી, કે એના શું હર્ડલ્સ હોય?
ઓકે, હર્ડલ્સ તો એકચ્યુઅલી અહીંયા આવવા સુધીમાં ખાલી પ્રયોગશાળામાં મારે ગાડી પાર્ક કરવી હતી, એમાંય હર્ડલ્સ હતા. સો હર્ડલ્સ, ઇફ યુ ટોક અબાઉટ હર્ડલ્સ, તો એ દરેક જગ્યાએ હોય. પીરિયડ ફિલ્મ ઇઝ અ ડિફરન્ટ થિંગ કે, અને એમાંય ગુજરાતી સિનેમાની વાત કરતા હોઈએ, જ્યારે જે સિનેમાનો હજી સ્કેલ વધી રહ્યો છે, એવા સમયે તમે જ્યારે પીરિયડ ફિલ્મ લઈને આવો ત્યારે સૌથી પહેલાં હર્ડલ્સ તો, જેમ આપણે કહીએ છીએ ને, વર્ડ ઓફ માઉથ, એમ વર્ડ ઓફ એર્સ બી હોય. કેવી રીતે હોય? હવે યાર આ પિક્ચર હવે આ લઈને આવે છે, હવે શું થશે? વી ડોન્ટ નો, યુ નો. સો આવું બધું આવા ત્યાંથી શરૂ થાય વાત. બીજું, તમારા ઇન્વેસ્ટર્સને કન્વિન્સ કરવા. તમે લોકો પ્રયોગશાળા ચલાવો છો, 3 લેપટોપ, 2 માઇક, આટલું ઓડિયન્સ, એની સામે તમને કંઈક લાગત થતી હશે. હવે તમને પૂછે કે આમાં રિટર્ન શું મળશે એમ, તો તમે એવું તો નહીં કહો કે ભાઈ અમે આ બધા પાસેથી ટિકિટના પૈસા લઈએ, કેમ કે આ બધું આઈ થિંક સો આ ફ્રી ઓફ કોસ્ટ છે. સો એ જે લાગત થાય છે એ તમે બેર કરી કોસ્ટ. તો કોઈ પીરિયોડિકલ ફિલ્મ તમે કરો છો ત્યારે તમે નોર્મલ ફિલ્મ કરતાં તમારે 10 ટાઈમ કે 20 ટાઈમ અપ જવાનું છે. હવે એની રિકવરી કેટલી આવશે એ તમને ખબર નથી. હું તમને, તમે લોકો હજી અહીંયા જેટલા બેઠા છે, આવનારી પેઢી છે, એટલે મેબી તમારા કરતાં હું થોડો સિનિયર છું, થોડા સફેદ વાળ છે મને દાઢીમાં, તો હું કહી શકું તમને હિંમતથી કે થાય છે એવું કે આપણે જ્યારે પેશનલી ડ્રીવન હોઈએ, તો મેં આ સ્ટેજને જોયું એટલે મને મજા પડી બહુ વર્ષો પછી, કેમ કે 2003થી હું સ્ટેજ કરું છું અને 2012થી હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું, પણ રિયાલિટી બદલાતી જાય છે. તો જ્યારે તમે આવી પિરિયડ ફિલ્મ લઈને આવો છો ત્યારે બીજા બધા હર્ડલ્સ તો પછી ના આવે છે. સૌથી પહેલાં તો ટુ કન્વિન્સ યોર ઇન્વેસ્ટર કે ભાઈ આમાં આટલા પૈસા થશે અને આની આ રિકવરી આવશે. લોકોને તમારા સપનાઓની પડી નથી, લોકોને એમની રિકવરીની ચિંતા છે. સો તમારા સપનાઓ તમારા છે, તમારે જીવવાના, એની કિંમતે તમારે ભોગવવાની. વસ્તુ એ હોય છે તો એ સપનું મારું છે, એની કિંમત મારે ભોગવવાની. સો અગેન ડેફિનેટલી પછી વાત જો ફિઝિકલ ફોર્મમાં કરીએ તો કસુંબો જેવી ફિલ્મ આપણે જ્યારે કરતા, અમે લોકો જ્યારે કરી ત્યારે આટલા મોટા સ્કેલ ઉપર એક તમે એક પ્લોટ કે જમીન લીધી, ત્યાં એક સેટ બિલ્ડ કર્યો, અઢળક લોકોનો મેન પાવર છે, એ માણસો છે, મશીન્સ નથી. તો દરરોજના હર્ડલ્સ એવા હોય કે દરેક 500-700 માણસ એક સાથે એક મોટિવ પર કામ કરતા હોય તો દરેકના ફેમિલી પ્રોબ્લેમ પણ હોય, દરેકના પોતાના ઇન્ડિવિડ્યુઅલ લાઈફના પ્રોબ્લેમ હોય, તો એ પણ તમારે સોલ્વ કરવાના અને એમને કન્વિન્સ કરવાના, મોટિવેટ કરવાના કે ભાઈ આ મુકામ સુધી આપણે પહોંચવું છે. સો ત્યાંથી લઈ અને પછી આવે જ્યારે તમારું શૂટ શરૂ થાય ત્યારે તમારા એક્ટર્સ આવે, એક્ટર્સથી લઈને ટેકનિશિયન્સ, ક્રૂ, સ્પોટ બોયઝ, ઈચ એન્ડ એવરી વન. તો ઇફ હું ડિરેક્ટર પ્રોડ્યુસર તરીકે વાત કરું તો આઈ એમ લાઈક અ ગાર્ડિયન ઓફ એવરી વન. સો મારે બધાના ટેન્ટ્રમ સહન કરવાના આવે, જે હું કરતો નથી બહુ નોર્મલી, હું લાત મારીને કાઢી મૂકું છું. બટ હા, હું મારા માટે અમિતાભ બચ્ચન હોય ને મારે મારા ફ્લોર ઉપર, તો એ 5 વર્ષનું બાળક છે, સો હું એવી રીતે જ એને ટ્રીટ કરું છું. સો એક્ટર્સ તો બિચારા મેનેજેબલ હોય છે, પણ ઘણી વખત ટેકનિશિયન્સના અમુક પ્રકાર, એટલે દરેકના અલગ અલગ પ્રોબ્લેમ્સ હોય. તો આ હ્યુમન સાયકોલોજીકલ પ્રોબ્લેમ થાય, એવી રીતે ફિઝિકલ ફોર્મમાં પ્રોબ્લેમ્સ આવે. જેમ કે કસુંબોનું એક ઇન્ટરેસ્ટિંગ, આમ તો ઇન્ટરેસ્ટિંગ ના કહેવાય, હોરિબલ કહેવાય, પણ હવે ઇન્ટરેસ્ટિંગ કહેવાય. તો અમે લોકોએ જ્યારે અલાઉદ્દીન ખિલજીના ટેન્ટ્સ લગાવ્યા હતા તો એમાં આગ લાગી હતી, અને અમે લોકો દરેક વ્યક્તિના ઇન્સ્યોરન્સ લીધા હતા. બટ લકીલી એ શૂટ શરૂ થતાં પહેલાં એટલે કોઈ માણસ હાજર નહોતું, સિક્યોરિટી સિવાય, સિક્યોરિટીએ એને એ બુઝાવી હતી. પણ એમાં જે નુકસાન થયું એના માટે એ પૈસા હજી રિકવર કરવા ઇન્સ્યોરન્સ કંપનીને અમે હાથ જોડી રહ્યા છે, હજી પૈસા પાછા નથી આવ્યા. સો આવા પણ હર્ડલ્સ હોય. સો દેર આર લોટ્સ ઓફ, પણ હર્ડલ્સ કરતાં હું એવું માનું છું કે હું આને હર્ડલ્સ બહુ નથી ગણતો, કેમ કે ફિલ્મ મેકિંગ ઇઝ માય પેશન. અને આપણને કોઈ માના સમ દઈને એવું કીધું નહોતું કે તમે પિક્ચર નહીં બનાવો તો તમે, એટલે આપણે જાતે આ ઇન્ડસ્ટ્રી ચૂઝ કરી છે, જાતે ફિલ્મ મેકિંગ ચૂઝ કર્યું છે. તો હું એને જરા અલગ રીતે એડવેન્ચરસ જર્ની તરીકે લઉં.
ફેર ફેર ફેર. અને યુ નો, બીકોઝ આ લાસ્ટ ઓફ ધ ક્વેશ્ચન્સ આ સિરીઝનો, પછી વી વિલ મૂવ અહેડ આઈ પ્રોમિસ. પણ તમને, આઈ માઈટ બી રોંગ, પણ ઇઝ ધેર અ ઇમેજ પ્રોબ્લેમ આ જોનરામાં બેસિકલી, કે જેમ કે તમે કસુંબો લઈને આવ્યા તો લોકો તમારી આજુબાજુ એવી વાત, કેમ કે મેં એવું સાંભળ્યું છે કે આ તો ભંસાલી કરે, આ તો મણિરત્નમ કરે, આ બીજું કોણ કરી શકે એમ. ડુ યુ ફેસ ધેટ પ્રોબ્લેમ એ બી એકાને રિલીઝ કરવામાં?
એની જોડે આમ લાઈક એવું લાગે કોઈ દાડો કે સ્ક્રિપ્ટ તો રહે, પણ અગર પ્રોડક્શનમાં કઈક સ્કેલમાં લોચા આવશે તો બી સ્ટીક નહીં થાય પિક્ચર.
તેને લુક કોમિકલ,
તેને લુક કોમિકલ, એવું તમને એવું લાગે કોઈ દાડો આવું બનાવતા?
એટલે આવું એને લાગે જેને કોઈની કોપી કરવી હોય, જેને ભણસાલીની કોપી કરવી હોય, જેને મણિરત્નમની કોપી કરવી હોય. ભણસાલી ખામોશી બનાવી હતી, એના પહેલાં એણે કઈ પીરિયોડિકલ ફિલ્મ બનાવી હતી મને યાદ નથી, કોઈને યાદ હોય તો કહી શકે. કે મણિરત્નમે PS1 PS2 બનાવી, એની પહેલાં બનાવી ફિલ્મો તો અદ્ભુત બનાવી છે, પણ પીરિયોડિકલની વાત. તો ભણસાલીએ રામલીલાથી એક ટ્રાયલ કર્યો, પીરિયોડિકલ નહોતી, ફિક્શન જોનર હતું. બાજીરાવથી એક ટ્રાયલ લીધો, એ ટ્રાયલમાં ક્યાંક સક્સેસ ગયો હશે. અને મારા માટે આ બધા આરાધ્ય દેવો હોઈ શકે, બાકી એ કોઈ એના કોઈના રસ્તે ચાલવું, એ મારા માટે એવું છે કે જોનરા ને બધું તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની વાતો છે, મારા માટે કથાનક મહત્ત્વનું છે, વાર્તા મહત્ત્વની છે, કે આ વાર્તા મારે કહેવી છે, આ રીતે કહેવી છે, આનો સ્કેલ હવે આ છે. તમે ભણસાલી માટે બહુ ઇઝી હતું હિન્દી ફિલ્મ બનાવી, મણિરત્નમ માટે બહુ ઇઝી છે તમિલ ફિલ્મ બનાવી, કેમ કે એ ઇન્ડસ્ટ્રીઝ ગ્રાઉન્ડ અપ ઇન્ડસ્ટ્રી છે જેનું ટર્ન ઓવર 500-700 કરોડથી ઉપરનું છે. જ્યારે ગુજરાતી સિનેમાનું ટર્નઓવર 90% ફિલ્મો પોતાના પૈસા રિકવર નથી કરી શકતી એવા સમયે તમે હિન્દીના સ્કેલની એક ફિલ્મ બનાવીને રિલીઝ કરો છો, ત્યારે એના માટે મારે મોટિવેશન માટે ભણસાલી કે મણિરત્નમની જરૂર નથી. બટ યસ, અચ્છા લોકોને શું લાગશે, લોકોને કોમેડી લાગશે કે નહીં, તો એ લોકો થકી મહેનત, કારણ કે મને એવી ખબર છે કે હું જે બતાવીશ એ લોકો જોશે, લોકો શું ઈચ્છે છે એ બતાવવા માટે હું ફિલ્મ મેકર નથી બન્યો. સો એ ડિફરન્સ છે, એ દેટ ઇઝ અ ડિફરન્ટ કોલ.
અને આપણે બ્રેકેટ્સ, તમે બ્રેકેટ્સની વાત કરી કે મેં જ્યારે પ્રેમજી બનાવી તો એને ઓફ બીટ કહી દેવામાં આવી કે આને આ કહી દેવામાં આવ્યું, ને જોનરા જે સબ ડિવાઇડ થઈ જાય છે. મારે તમને પૂછવું હતું કે હવે એઝ યુ સેડ કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી વધી રહી છે પણ એ હજી એટલી મોટી નથી થઈ ગઈ, તો ડુ યુ થિંક કે આપણી જોડે સ્પેસ છે અગર આપણે એ જ બ્રેકેટને યુઝ કરીએ ફોર ધ લેક ઓફ બેટર વર્ડ કે એક્સપેરિમેન્ટલ સિનેમા જે છે કે જે આર્ટ સિનેમા છે, વિચ આઈ થિંક કે 21મું ટિફિન એ લાઇનમાં છે થોડુંક થોડું કે આર્ટ સિનેમાની, તો ડુ યુ થિંક કે એ વધી શકે છે મોર એન્ડ મોર, જે ફ્રાન્સમાં થયું હતું જે ન્યૂ વેવ આવી હતી એવું ગુજરાતમાં, બિકોઝ યુ આર અ ફિલ્મ મેકર એન્ડ પ્રોડ્યુસર ઇન ધ કન્ટેમ્પરરી ટાઈમ્સ, તમને એવું લાગે છે કે એવી વેવ એક આવી શકે છે અહીંયા? આર ધ ઇન્વેસ્ટર્સ રેડી, આર ધ ઇઝ ધ ઓડિયન્સ રેડી તમારા પર્સપેક્ટિવથી કે તમારા પર્સેપ્શનમાં?
So you are talking about the headline, the wave, the art cinema. You are talking about the headline. Cinema is not all about headline. It is about a process, first of all. એક મિનિટ, ઘણા લોકો અહીંયા બેઠા હશે, તમે એકબીજાને ખાલી પરસેપ્શન પૂછજો અને જે જોતા હશે. આર્ટ સિનેમાની વ્યાખ્યા ખાલી પૂછીને મને 10 લોકોને સેમ પેજ પર લાઈન બતાવો, પછી આપણે સિનેમાના ઇન્વેસ્ટરો ઉપર જઈએ. સી, વસ્તુ એવી છે કે આર્ટ સિનેમા એને બધું શું છે, આર્ટ કોમર્સ રૂરલ ઇન્ડસ્ટ્રી આર ઇટ્સ અ બુલશીટ વર્ડ્સ એકચ્યુઅલી. એટલે તમે થિયેટરમાંથી આવ્યા છો, હું NSTમાં થિયેટર મેં કરેલું છે, હું ત્યાં પણ અને ભોપાલ રંગમંચ પર પણ બી પરફોર્મ કર્યું છે. સી, મેથડ એક્ટિંગની એક વાત કરીએ આપણે, તો આઈ રિસ્પેક્ટ મેથડ એક્ટિંગ. મને ખાલી એક વાત કોઈ જણાવશે, અને બહુ જૂની ને જાણીતી વાત છે એટલે આમાં હું કંઈ નવું કહી રહ્યો એવું મને નથી લાગતું, તો લોકો એમ કહે છે કે ભાઈ ફલાણા ભાઈએ મેથડ એક્ટિંગ કરવા માટે થઈને આટલા 2 વર્ષ દાઢી ઉગાડી, અથવા તો ગરીબીમાં રોડ ઉપર રહ્યા, તો મરવાની એક્ટિંગ હશે તો એ ભાઈ મરી જશે, સુસાઇડ કરી લેશે, રેપ કરવાનો હશે તો કો એક્ટ્રેસનો રેપ કરશે. ઇટ્સ સી, બધા ગ્લેમરસ વર્ડ છે. જેમ કેવું છે ઇન્ડસ્ટ્રી, જેમ તમે આજે એક વેવ ચાલે છે કે યાર બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તો એક એક બાજુ સ્ટાર્સ છે ને એક બાજુ એક્ટર્સ છે, અમિતાભ બચ્ચન ઇઝ અ સ્ટાર એન્ડ નસરુદ્દીન શાહ ઇઝ અ, એવું નથી ભાઈ. અમિતાભ બચ્ચન ઇઝ એન એક્ટર, એટલા માટે આ ટાઈમ સુધી તમારી સામે છે. નસીરી સર બી એક્ટર જ છે, હું ના નથી પાડતો. સી, તમે શું કામ સેગ્રીગેશન કરો છો, બ્રેકેટ્સ નહીં બનાવો ને, સિનેમા ગ્રો થવા દો. ફ્રાન્સ જેવું કલ્ચર હોવું જોઈએ, કલકત્તા જેવું કલ્ચર. ફ્રાન્સની કોપી કરવામાં કલકત્તાની પથારી ફરી ગઈ, ફ્રાન્સની કોપી કરવામાં બંગાળની પથારી ફરી ગઈ. સો લેટ્સ નોટ ટોક અબાઉટ ધ ઇઝમ, તમે ફ્લો થાઓ. એક ઉત્તર ગુજરાતનો એક લેખક આવે છે તમારી સામે અને વર્ષો પહેલાં, અને એની ભાષામાં એક માનવીની ભવાઈ નામનું પુસ્તક લખે છે. એ રામે સીતાને માર્યા જો લવિંગની લાકડીએ, પન્નાલાલ પટેલ ત્યાં પેદા થાય છે, એક મેઘાણી ત્યાં કોઈ ખૂણામાં પેદા થાય છે, એક ઉમાશંકર જોશી, એક કનૈયાલાલ માણેકલાલ મુનશી, ને કોઈક રામ મોરી પેદા થાય છે અહીંયા, તો એક પાર તાર પર અહીંયા તમારી સામે બેઠો. સી, વસ્તુ એ છે કે તમારી આર્ટને, અને બીજા ઘણા બધા લોકો છે, બધાના નામ યાદ નથી કરતો હું એટલે નથી યાદ, પણ એવું તમે તમારી આર્ટને ફ્લો થવા દો ને, તમારું કન્વિક્શન. તમે લોકો આજે એક પ્રોગ્રામ કરી રહ્યા છો, અહીંયા થોડા લોકો બેઠા છે, આ લોકો કંઈક જાણવા જોવા આવ્યા હશે, કંઈક કંઈક વિશ્વાસ તમારામાં હશે તો આવ્યા હશે. હું પણ છેક આજે મારા બિઝી શિડ્યુલમાં મારી પિક્ચર રિલીઝ છે, અને જો હું કમર્શિયલી જોતો હોઉં ને તો હું આટલા ઓડિયન્સમાં આવું જ નહીં ભાઈ. મિનિમમ 10,000નું ઓડિયન્સ હોય તો મને એમ થાય કે હું એક્ટર્સને લઈને જઉં તો મારું પ્રમોશન થશે, બટ હું શું જોઉં છું, કેમ કે મેં થિયેટર કર્યું છે, મેં ઘણી બધી વસ્તુ, તો મને એમ છે કે ચલો એક સ્ટુડન્ટ કંઈક મળીને કંઈક કરે છે તો આપણે જઈએ. કન્સર્ન એ છે કે કોઈ ઇઝમ પર નહીં જાઓ કે આને ગ્રો થશે કે નહીં થાય. ગુજરાતી સિનેમાની વાત હોય કે કોઈ પણ સિનેમાની વાત હોય, એની પ્રોગ્રેસિવ જે પેટર્ન છે ને બહુ અલગ છે, કે ઇક્વેશન પર ડિપેન્ડેન્ટ છે. તમે, હું ઈચ્છું છું કે મારે આ જોનરની 5 ફિલ્મો બનાવવી છે, જેને કોઈ કેમ કહેશે કે આ આર્ટ ફિલ્મ કહી શકાય. હવે એ 5 જોનરની ફિલ્મ બનાવવા માટે 5 ઇન્વેસ્ટર મળશે. હું બીજું કાંઈ નહીં, હું તમારા બધામાંથી કહું કે તમે લોકો તમારી ઇન્કમનો 15% ભાગ મને આપી દો, લેટ્સ મેક એન આર્ટ ફિલ્મ, કેટલા લોકો રેડી થશે? સો જોવું અને જાણવું બંને અલગ છે, કરવું અને જોવું એ પણ અલગ છે. વાત એ છે કે રિસ્પોન્સિબિલિટી એ કઈ સોસાયટીની બી નથી, સિનેમા બનાવે છે એની એકલાની પણ નથી. વસ્તુ એ છે કે જે તે સમયના કલ્ચર, જે તે દેશના કલ્ચર પ્રમાણે એનું સિનેમા ગ્રો થાય છે, એ જે તે દેશની ભાષા કલ્ચર, તમિલમાં અલગ પ્રકારનું કલ્ચર છે, તેલુગુમાં લાગુ નથી પડતું, એ કર્ણાટકમાં કન્નડામાં લાગુ નથી પડતું, ને મલયાલમમાં લાગુ નથી પડતું, કે ગુજરાતીમાં લાગુ નથી પડતું. ગુજરાતી તો આપણે હાઇબ્રિડ પ્રજા છીએ થોડા, મેન્ટલી હાઇબ્રિડનો મતલબ મારો બહુ અલગ છે કે ભાઈ આપણે કોસ્ટ, એટલે આઈ એમ ગ્લોબલ, ગુજરાતી ઇઝ આર ગ્લોબલ, કે ભાઈ બધે પહોંચે, એટલે એને પોઝિટિવ વેમાં કહીએ તો જ્યાં કોઈ ન પહોંચે ત્યાં ગુજરાતીઓ હશે એમ. પણ એ કેટલા સિનેમા, એટલે ઘણી બધી વખત આપણે ફેસ કર્યું છે ગુજરાતી સિનેમાએ લોસ બી કર્યો છે, કેમ કે સારી ફિલ્મો, એટલે તમે કીધું કે 21મો ડિફિન થોડી આર્ટ ઝોનર, સી આર્ટ કમર્સ ઝોનર કેવી રીતે ડિસાઇડ થાય, મને કોઈ એની વ્યાખ્યા, મને હજી સુધી નથી ખબર પડતી હો આની વ્યાખ્યા કે આર્ટ ફિલ્મ કોને કહેવાય. કેમ કે ભિખારી ગરીબ સિગ્નલ પરના છોકરાઓની વાત કરો તો આર્ટ ફિલ્મ કહેવાય, અને કોઈ એક બિલિયોનરના છોકરાના ડિપ્રેશનની વાત કરો તો એ કમર્શિયલ ફિલ્મ કહેવાય. આઈ ડોન્ટ નો. સીટ્સ સિનેમા ઇઝ ઓલ અબાઉટ ઇમોશન્સ, સો એને ઝોનરમાં ડિવાઇડ નહીં કરવું જોઈએ પર્સનલી સ્પીકિંગ. બટ યસ, એક વાત હું તમને ગેરંટીથી કહી શકું બિહાફ ઓફ ગુજરાતી સિનેમા, કે દેર આર લોટ્સ ઓફ મેકર્સ હુ આર ટ્રાઇંગ હાર્ડ, કે ધીમે ધીમે સ્ટોરી ટેલિંગ સારું થતું જાય. પછી એમાં સોનામાં લોઢાની મેક દરેક જગ્યાએ હશે જ, થિયેટરમાં હોય ને સિનેમામાં પણ હોય.
તમે જ્યારથી ફિલ્મો બનાવવાનું ચાલુ કરી થી આજ સુધી તમારા ક્રિએટિવ પ્રોસેસ કે તમારા વિચારના ધારણામાં કેટલો ફરક આવ્યો છે અને કેવો ફરક આવ્યો છે?
ઘણો બધો. એક વ્યક્તિ તરીકે મારામાં ઘણો ફરક મેં જોયો છે, કેમ કે જે તે સમયે સિનેમા કરતી વખતે, જેમ કે મેં કીધું કે મેં ઇન્ડિપેન્ડન્ટલી સૌથી પહેલી શોર્ટ ફિલ્મ કરી હતી અમદાવાદી મિજાજ, બે રિયલ બ્લાઇન્ડ છોકરાઓને, દેવર માય રૂમ પાર્ટનર્સ, અને મેં એમની લાઇફસ્ટાઇલ જોઈ હતી, અને 24 કલાકમાં એ ફિલ્મ મેં બનાવી હતી. ત્યારે મેં 2010-11 તો એ શોર્ટ ફિલ્મ હતી, એટલે એની પહેલાં હું બંસાલી પ્રોડક્શનમાં અસિસ્ટ કરતો હતો, એની પહેલાં વિશાલ ભારદ્વાજ, એન્ડ દેન હું જ્યારે અમદાવાદ પાછો આવ્યો તો દર્પણા એકેડમીની કોમ્પિટિશન હતી, 600 નોટ આઉટ, મને યાદ છે અત્યારે બી, 600 વર્ષ અમદાવાદને પૂરા થતા હતા, અને એના અંતર્ગત એક ફિલ્મ ફેસ્ટિવલ હતો. તો એમાં તમારે આટલા સમયમાં એક ફિલ્મ બનાવવાની એમ, તો મને જે સૂજ્યું એ પ્રમાણે મેં સ્ક્રિપ્ટિંગ કર્યું, જે અત્યારે મારી વાઇફ છે એ વખતે મારી ગર્લફ્રેન્ડ હતી, સો અને એના પગાર ઉપર જ મેં પિક્ચર બનાવી હતી, એટલે આઈ વોઝ ડિપેન્ડેન્ટ, એટલે એ પ્રોડ્યુસર પહેલેથી છે. સો અને 5-7 હજાર રૂપિયામાં એ પ્રોડક્શન કમ્પ્લીટ કર્યું હતું, કેમ કે ઇન્ડસ્ટ્રીના મિત્રો અને હું અસિસ્ટન્ટ તરીકે કામ કરતો, એડી તરીકે, એટલે ઘણા બધા ટેકનિશિયન્સને એ લોકોએ ફેવરમાં હેલ્પ કરી હતી, અને એ ફિલ્મને 3rd best ફિલ્મનું પ્રાઇઝ પણ મળ્યું હતું. અને એના પછી દિલ્હીમાં ગ્લોબલ એક ફેસ્ટિવલ થયો હતો, એમાં 1st નું મળ્યું હતું. વસ્તુ એ છે કે એ વખતે જે ફિલ્મ મેકિંગનો અપ્રોચ હતો, અપ્રોચની વાત કરું છું, એટીટ્યૂડ એ જ છે આજે બી, અને એ મરતા સુધી નહીં બદલાય. આ જ હશે, કેમ કે આપણે એવું વિચાર્યું હતું કે આવું થશે તો એવું નથી થતું, આવું થશે તો એવું નથી થતું. અચ્છા, એનાથી વધારે મોટું થયું ત્યારે તમને હા ઠીક છે, ઓકે. સો ઇટ હેપન્સ,
બટ વિથ ટાઈમ હવે આ લેવલ પર ડસ ક્રિટિસિઝમ અફેક્ટ યુ થોડું બી, ઇન ઓલ ઓનેસ્ટી? અગર કોઈ તમને મોઢા પર આવીને જો એવું કહી દે કે મને યાર એકચ્યુઅલી, એટલું બ્લન્ટ બી નહીં આમ થોડુંક, કે મને એકચ્યુઅલી આ પિક્ચર ના ગમ્યું બહુ, તો ડસ ધેટ અફેક્ટ સ્ટીલ?
નો,
ઇટ ડઝન્ટ
નાઉ, ઇટ ડઝન્ટ. પહેલાં બહુ જ થતું હતું, પહેલાં તો આમ થતું હતું કાંઈ ઝાપટ મારતું, પહેલાં બહુ જ થતું હતું. પહેલાં મને એવું થતું હતું કે ફેસબુક પર કોઈ નેગેટિવ કમેન્ટ કરે તો આને જવાબ આપું, પણ હવે થાય કે ઓકે, તે પૈસા ખર્ચીને જોઈ હતી પિક્ચર, હા 150-200 રૂપિયા આપ્યા હતા, હા બોલ બોલ ઠીક છે, આઈ ડોન્ટ કેર. કેમ કે એને હક છે યાર, એને એક્સપ્રેસ કરવાનો હક છે. અચ્છા, કોઈ મોટિવેટેડ ટુ, કોઈ મેન્યુપ્યુલેટિવ વેમાં, કોઈ મોટી, એટલે કોઈના અલગ પ્રકારના ઇન્ટેન્શન હોય તો એ ખબર પડી જાય છે કે ઓકે ભાઈ, એ તું નહીં બોલ રહા હૈ, તું નહીં બોલ રહી હૈ, તેરે પીછે યે બોલ રહા હૈ, તો વો ભી પતા ચલ જાતા હૈ. તો યાર બાય ધ, એટલે બાય એન્ડ લાર્જ નથી ફરક પડતો હવે, એવો ફરક નથી પડતો જે પહેલાં પડતો હતો. પહેલાં બહુ પડતો હતો, પહેલાં રાતે હું નો શેટ યાર આ આટલા લોકોને ના ગમ્યું અને બ્લડ, એટલે એટલા માટે મને 22 વર્ષની ઉંમરથી બ્લડ પ્રેશર છે, એટલે હું ટેબ્લેટ્સ લઉં છું. યસ, સો પણ હવે એવો ફરક નથી પડતો, ફ્રેન્કલી સ્પીકિંગ.
અને તમે વાત કરી હમણાં, વિચાર અગ્રી વિથ કે કલ્ચર ની જે કલ્ચર હશે એવી ફિલ્મો બનશે, રાઈટ? એને સબ ટાઈપ્સમાં આપણે ના ડિવાઈડ કરવું જોઈએ, પણ ડુ યુ થિંક અધરવાઇઝ પોસિબલ ટુ, હું એઝ અ ફિલ્મ મેકર તમને એવું લાગે છે કે હું કોઈક એવી પિક્ચર બનાવી દઉં જેનાથી હું એવું રેવોલ્યુશન લાવી દઉં, કેમ કે નાની ઉંમરમાં ના હોય પેલું આઈડિયલિઝમ હોય, થોડું રોમેન્ટિસિઝમ હોય કે હું આ કરી દઉં તો આવું આખું દેશ દુનિયા બદલી દઉં,
એવી એક પિક્ચર બનાવી દઉં કે આમ.
ડુ યુ એટ ધીસ લેવલ ડુ યુ સ્ટીલ ફીલ કે હું કંઈક એવું બનાવી દઈશ ને તો આખા કલ્ચરને હું બદલી દઈશ?
યાર, કલ્ચર બદલાશે કે નહીં હવે હું એ જ કહેવા માંગુ છું કે મેં જ્યારે મેં કીધું પહેલી ફિલ્મ બનાવી ત્યારે મને એવું હતું કે યાર આઈ વિલ ચેન્જ, હું એ પર્સપેક્ટિવ ચેન્જ કરીશ. મેં પ્રેમજી એટલા માટે બનાવી હતી કેમ કે મેં મારા ગામમાં એક બે છોકરાઓને જોયેલા જે લોકો થોડા ફેમિનાઇન કાઇન્ડ ઓફ હોય અને એમને ઇન્સલ્ટિંગ, એટલે મેં એમને હિરોઇઝમ આપવા ટ્રાય કર્યો કે યાર જસ્ટિફાય કરવા, નોટ હિરોઇઝમ, પણ એનાથી કંઈ બદલાયું નહીં, લોકો તો એ જ છે, એ લોકો પોતે બી નથી બદલાયા. સો હું વર્તનની વાત નથી કરતો, અપ્રોચની વાત કરું છું. સો મને એવું લાગે છે હવે એટ ધ, હજી તો આમ ઉંમર મારી વધારે નથી, 36 વર્ષ છે, 36 પૂરા થયા, સોરી 37મું ચાલુ છે, પણ હવે મને એવું લાગે છે કે રેવોલ્યુશન એક એવી વસ્તુ છે ને કે ઓવરનાઇટ નથી આવતી. તો ડેફિનેટલી સિનેમા મારા માટે ગઈકાલે, આજે અને આવતીકાલે પણ સોશિયલ કોઝ જ હશે, કેમ કે હું સિનેમા કરીશ તો એ ખાલી ખાલી નહીં કરું, વિધાઉટ કોઝ નહીં કરું, નોટ ફોર કમર્શિયલ કે મને પર્સનલી આટલા એવોર્ડ મળી જાય એટલા માટે હું ક્યારેય સિનેમા નહીં કરું. આઈ વોન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ ઇન માય સોસાયટી ડેફિનેટલી, પણ મને એવી ખબર પડી કે ચેન્જ સ્લોલી આવશે, જે હું વિચારું છું એટલો ફાસ્ટ નહીં આવે. હું એમ વિચારું કે યાર 21મું ટિફિન બનાવ્યા પછી હું એમ વિચારું કે યાર દરેક ગૃહિણીને એના ઘરમાં આ જસ્ટિસ મળશે, તો એ તરત નહીં મળે મે બી, કેમ કે 21મું ટિફિનમાં ઘણા લોકો એવું કહે કે યાર આ શું આ એક્સ્ટ્રા મેરિટલ અફેરની વાતો કરો છો, એટલે શું લોકો સમજે છે આને? સો તમારે હવે એ સ્કૂલ ખોલવાની કે લોકોને સમજાવવાનું કે ઇટ ઇઝ નોટ એક્સ્ટ્રા મેરિટલ અફેર ફિલ્મ, આ એક સ્ત્રીની એવી વાત છે કે જેણે આખી જિંદગી પોતાની અડધી ઉંમર રસોડામાં ખપાઈ દીધી, એને એક સારી રોટલી બની છે, સારું શાક બન્યું છે, મસાલો સરસ નાખ્યો છે, આનાથી એને જો હેપીનેસ મળતી હોય, એ હેપીનેસ આપનાર વ્યક્તિ સાથેની વાતને તમે એક્સ્ટ્રા મેરિટલ અફેર સાથે ખપાવશો તો તમને બદલતા તો વર્ષો જશે યાર, નહીં ચેન્જ થઈ શકો તમે એટલા જલ્દી. સો એવી હોપ બી નથી કે ઓવરનાઇટ, પણ ડેફિનેટલી હું એક કમિટમેન્ટ આપી શકું કે ગુજરાતી સિનેમા ઇન્ડસ્ટ્રી વિલ લીડ ધ ઇન્ડિયન સિનેમા ઇન્ડસ્ટ્રી ઓવર પીરિયડ ઓફ ટાઈમ.
નાઇસ, પણ એ ધેટ હોપ ઇઝ અ ગુડ થિંગ. તમે કીધું કે
ઇટ ઇઝ નોટ ઓન્લી હોપ, આઈ કેન સી ઇટ.
યસ યસ, પણ માય પોઈન્ટ ઇઝ કે તમે કીધું કે પ્રેમજી ઇઝ અબાઉટ બોયઝ હુ આર મોર ઓન ધર ફેમિનિન સાઈડ, કે જે થોડાક સ્ત્રીઓ જેવા છે કે એમની હરકતો થોડીક એવી છે, એ તરત ના થયું, બટ યુ સ્ટીલ થિંક કે ક્યારેક કોઈક જોશે તો કોઈક બદલાશે ને કોઈક બીજાને બદલશે ને સમ ટાઈમ વિલ હેપન, રાઈટ? તો એ એક હોપ બી રહેત ને એઝ અ ફિલ્મ મેકર વિથ 21મું ટિફિન એઝ વેલ.
હોપ વગર તો કાંઈ થતું જ નથી, આપણે હોપ પર જ જીવીએ છીએ. અમારા મોન્ટુની બિટ્ટુમાં એક ડાયલોગ હતો કે હું બહુ હોપફુલ છું અને મારા હોપમાં એચ કેપિટલ છે, સો ઇટ ઇઝ લાઈક દેટ.
ક્રેઝી. અને હવે મારે પૂછવું હતું કે યુ નો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં હજી બી આપણે જે પિક્ચરો જોઈ રહ્યા છે ને એ હીરોના નામ પર વધારે ચાલી રહી છે, રાઈટ? કે આમાં આ હીરો છે કે આમાં આ હીરો છે. ડુ યુ થિંક એક ટાઈમ પછી એવું થશે કે ફિલ્મ મેકર વિલ ઓવરપાવર એ કાસ્ટને અને એ પ્રોટેગનિસ્ટને કે એ હીરોને કે એક્ટરને, કે પછી એના જ નામથી એ પિક્ચર ચાલશે? અને ડુ યુ વોન્ટ દેટ એઝ અ ફિલ્મ મેકર? તમને એવું જોઈએ છે? આઈ મીન ઓફકોર્સ તમે પિક્ચર બનાવ્યું તો તમે તો એવી રીતે ના જોતા હો કે આ કાસ્ટ ને આ એક્ટરને, યુ સી ઇટ એઝ અ હોલ, રાઈટ? પણ ડીપ ઇનસાઇડ તમને એવું થાય કે મારો નામથી આ પિક્ચર ચાલવી જોઈએ કે કોઈ બી ફિલ્મ મેકરના નામથી આ પિક્ચર ચાલવી જોઈએ, સમથિંગ લાઈક દેટ?
એકચ્યુઅલી આ ક્વેશ્ચનમાં ઘણા બધા સબ ક્વેશ્ચન્સ છે, એમાંનો એક ક્વેશ્ચન હું તને પૂછીશ કે તમારી પાસે એવા આંકડાઓ છે જેવું કે આ એક્ટરના કારણે આ પિક્ચર બહુ ચાલી, એવા કોઈ રિયલ આંકડાઓ છે કોઈની પાસે? એક્ઝેક્ટલી, આઈ હેવ ધેટ ડેટા. એકચ્યુઅલી રિજનલ ઇન્ડસ્ટ્રી સાઉથ સિવાયની, સાઉથને હવે તમે રિજનલ ન કહી શકો, સાઉથમાં તમિલ તેલુગુને તો બિલકુલ હિંમત નહીં કરવાની રિજનલ કહેવાની, મેઇન સ્ટ્રીમથી વધારે એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ છે ને કલેક્શન છે. ગુજરાતીમાં સ્ટીલ અમદાવાદ એબીએસઆર કહે છે એક બેલ્ટને અમારા ડિસ્ટ્રીબ્યુટરની લેંગ્વેજમાં, અમદાવાદ બરોડા રાજકોટ સુરતને છોડીને અમારી ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સને હજી એ નથી ઓળખતું કોઈ. તો એવું નથી કે કોઈ એક્ટર પર ફિલ્મ ચાલતી હોય. હું તમને એક એક્ઝામ્પલ આપું. છેલ્લો દિવસ તમે બધાએ જોઈ હશે, હું અહીંયા કોન્ટેન્ટ ક્રિટિસિઝમ પર નહીં જઉં, એમાં કયો સ્ટાર હતો જેના માટે છેલ્લો દિવસ ચાલી હતી? કેન યુ ટેલ મી? મલ્હારભાઈ હતા, યશભાઈ હતા, મિત્રભાઈ હતા, આરજોભાઈ હતા, આપણા ઘણા બધા મિત્રો છે. પણ એ વખતે એ લોકોની ફર્સ્ટ ફિલ્મ હતી, રાઈટ? તો એકચ્યુઅલી એવું છે કે કોઈ પણ રિજનલ કોન્ટેન્ટ જે હજી ગુજરાતી સિનેમા એ રિજનલ કેટેગરીમાં છે, એ વધારે મારા ખ્યાલથી કોન્ટેન્ટથી ચાલે છે, નહીં ડિરેક્ટર કે નહીં એક્ટરથી ચાલતી હોય. લોકોને અને સી કોઈ ગમે તે કહેતું હોય ત્યારે લોકો આવા જ એમને નહીં નથી એવું એકચ્યુઅલી. જે લોકો ગુજરાતીઓ જ્યારે એક રૂપિયો ઇન્વેસ્ટ કરવાનો હોય શેરબજારમાં તોય આટલું વિચાર કરતા હોય, તો એ 200-300 રૂપિયાની ટિકિટ લઈને કોઈ પિક્ચર જોવા જાય છે ને તો એમને ન જ જતા. તો તમારે એવું માનવાનું કે જે ફિલ્મો ચાલી છે, ચાલીને આવ્યા પછી આંકડાઓમાં ઘણા બધા ફરક હોય. હું તમને એક સમજાવું કે તમે કેટલા સ્ક્રીનમાં એને રિલીઝ કરી, એ સ્ક્રીનનું કેટલું કલેક્શન છે, એ રીતે ચાલી ન ચાલી એ બહુ અલગ આખો ટેકનિકલ વિષય છે. તો એ અત્યારે બી એવી રીતે, હા, પણ વી હેવ ગુડ એક્ટર્સ, એટલે જેમના ફેસીસના કારણે લોકોનું ક્રાઉડ ભેગું થાય છે. અને ગુજરાતીઓનું ક્રાઉડ સૌથી છેતરામણું હોય છે, જે બિચારા એક્ટરોને એમ લાગે ને કે યાર હજારો લોકો મને જો, એ લોકો ફૂટફોલમાં કન્વર્ટ જ નથી થતા, એટલે ટિકિટ. એક્ઝેક્ટલી, જે લોકો ફેસબુક ઉપર તમને એમ કહેતા હોય ને સર ફિલ્મ ક્યારે રિલીઝ કરો, એટલે મેકરને એમ થઈ જાય કે યાર પીપલ આર વેઇટિંગ, ભાઈ આ 100 રૂપિયાની ટિકિટ નહીં લે, ઇસસે બચ કે રહો, યે રોંગ નંબર હૈ, રોંગ નંબર. સો વી હેવ લોટ્સ ઓફ રોંગ નંબર્સ. એકચ્યુઅલી ગુજરાતી સિનેમા જોનાર ઓડિયન્સ છે ને નાના પોકેટ્સમાં છે, નાના સિટીઝમાં છે, એ ઓનેસ્ટ ઓડિયન્સ છે, જે ફેસબુક ઉપર ક્યારેય ફેન સો કોલ્ડ એ નથી, એ લોકો ક્યારેય કાંઈ આર્ટિકલ નથી લખતા, એ લોકો જાય છે ફેમિલી સાથે પિક્ચર જુએ છે, અને એમના જ્યારે પૈસા પડી જાય છે ત્યારે ફરીથી પછી એ નથી રિપીટ કરતા, બટ ધોઝ આર ઓડિયન્સ. તો એ આવું છે. બીજું કે કેવું છે કે એક્ટરથી ફિલ્મ ચાલી કે ડિરેક્ટરથી ચાલી, હું બહુ ફ્રેન્કલી મારો ઓપિનિયન પર્સનલી તું પૂછે તો હું કહીશ કે મારા માટે એ બહુ મેટર નથી કરતું કે ક્રેડિટ કોને મળે છે, એ ડિરેક્ટરને મળે છે કે એક્ટરને. ઇમ્પોર્ટન્ટ છે કે એક ફિલ્મ એના યોગ્ય સ્થાને પહોંચે, કેમ કે લોકો માટે તો એક્ટર જ છે. હવે આપણે અહીંયા બેઠા છીએ તો તમને લોકોને ડિરેક્ટરની પણ થોડી વેલ્યુ છે, તમે લોકો રાઇટર્સને બી ઓળખો, લિરિસિસ્ટને ઓળખો, બહુ તો ટેકનિશિયન્સમાં ડીઓપીને ઓળખો, તમે બહુ તો ઓડિયોગ્રાફરને ઓળખો કે કલરિસ્ટને ઓળખો. ઓડિયન્સ માટે શું છે યાર, એ તો એક્ટર છે ને, વાર્તા છે. તો અને એટલા માટે જ હું કહું છું કે એક્ટર્સ આર ટૂલ્સ ફોર મી એઝ અ ફિલ્મ મેકર. એ લોકોને, એટલે ટૂલ્સનો મતલબ છે કે ભાઈ એ એમને લઈને, એટલે એક્ટર્સ જ ફેસ હોવા જોઈએ, મને કાંઈ વાંધો નથી. સો મારી ફિલ્મ વિજયગીરી બાવાના કારણે ચાલે એવું નથી જોયું તું મને, મારી ફિલ્મ વર્ક કરવી જોઈએ, લોકો જોવા જોઈએ, એ કયા એક્ટરના કારણે જોવે છે એ એમની ઉપર છે. સો એવી કોઈ એક્સપેક્ટેશન મારી નથી
ક્યારેય. હવે તમે જે કીધું કે બહુ બધા રોંગ નંબર્સ છે કે બહુ બધા એવા લોકો છે, એ લોકો એપ્રિશિએટ બહુ કરે છે બધે જ, પણ they don't show up in the cinemas, એવું કેમ છે, તમને કેમ એવું લાગે કે એવું
હશે? એનું કારણ છે કે સોશિયલ મીડિયા છે ને એને લોકોને વાચાળ બનાવ્યા છે, બોલતા કર્યા છે, એટલે એવું થાય કે આજે તમે ફિલ્મ મેકર છો અને હું તમારી ફિલ્મની નીચે કમેન્ટ કરું છું કે તમારી વાત વિશે, હું તો મારું સોશિયલ મીડિયા હેન્ડલ જ નથી કરતો એટલે મને બહુ ટેન્શન નથી થતું, પણ એની નીચે કોઈકે કંઈક લખ્યું એટલે તમને એવું થાય કે ઓ આઈ હેવ ફેન ઓલ્સો, પછી તમે એને રિપ્લાય કરો, એટલે એ વ્યક્તિને એમ થાય છે કે યાર ઓકે મેરે કો તો યે એક્ટર રિપ્લાય કર રહા હૈ તો આઈ એમ ઓલ્સો સેલિબ્રિટી. સો બધા લોકો એકબીજાના સેલિબ્રિટીપણાની હોડમાં છે, તો એમાં 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 તમારું રિયલ ઓડિયન્સ મિસ થઈ જાય છે ઘણી વાર, યુ કાન્ટ જજ ધેમ. સો લોકોને એવું છે કે યાર હું આવું લખું, આણે આવું લખ્યું, હવે હું આવું લખું. સો લક, હા એક્ઝેક્ટલી, જેમ કવિ લેખકો આપણે જ્યારે સારી વસ્તુ છે, લોકો એક્સપ્રેસ થાય, લોકો એક્સપ્રેસ કરે એકબીજાને, એટલે પોતાની જાતને એક્સપ્રેસ કરે બહુ સારી વસ્તુ છે, પણ સમટાઈમ્સ સિનેમામાં એ જજમેન્ટ, એટલે આ મેં ફેસ કર્યું છે એટલે કહું છું, બીજા મેકરે કદાચ નહીં કર્યું હોય તો આ રૂલ અપ્લાય બધાને ના પણ થાય, પણ આઈ ફેસ ઇટ કે ભાઈ એ ટિકિટમાં કન્વર્ટ બધું નથી થતું. અને ઘણી વખત તમે વિચાર્યું ન હોય એ વસ્તુ, તમને 21મું ટિફિનની વાત કરું કે મેં જ્યારે 21મું ટિફિન રિલીઝ કરી ત્યારે લોકડાઉન ખુલ્યું હતું અને 50% ઓક્યુપન્સીનો ટાઈમ હતો. મેં 21મું ટિફિન જેટલા પૈસામાં બનાવી એના 5 ગણા મેં થિયેટરમાંથી રિકવર કર્યા છે. સો હું એક રીતે કહેવા જઉં તો એ સૌથી હાઈલી ચાલેલી ફિલ્મ કહેવાય. પણ નંબર્સ તમે ગણવા જાઓ તો એ કોઈ સમ સીઆરમાં ન હોય, કેમ કે ફિલ્મની મેકિંગ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ રિટર્ન તમારે એવી રીતે કોઈ પણ ઇન્ડસ્ટ્રીને કોઈ પણ સિનેમાને જજ કરવું જોઈએ. સો એ એવી રીતે થતું હોય છે.
અને યુ નો તમે આની વાત કરી મને ક્યુરિયસ ક્વેશ્ચન આવ્યો એન્ડ આઈ માઇટ બી રોંગ અગેન, પણ એ છે કે મારા ઘરે જેમ કે અગર કોઈ નવી પિક્ચર આવી હોય બોલિવૂડની અને મારા મમ્મી પપ્પાને કહું કે ચલો જોવા જઈએ, તો માય મધર ફાધર વુડ બી લાઈક કે હમણાં આવી તો જશે નેટફ્લિક્સ પર કે પ્રાઇમ પર, વિચ ઇઝ સ્ટીલ નોટ દેટ મચ પ્રેવેલન્ટ ઇન ફોર ધ ગુજરાતી ઇન્ડસ્ટ્રી. કે ગુજરાત અગર કોઈ ગુજરાતી પિક્ચર આવે તો હજી એટલું બધું એનું એવું નહીં થઈ જાય કે ચલો આ તો હમણાં ક્યાંક ઓટીટી પર આવી જશે તો જોઈ આવશું. તો ડુ યુ સી દેટ એઝ અ ગુડ થિંગ ઓર અ બેડ થિંગ એન્ડ વોટ ડુ યુ થિંક અબાઉટ ધ ગુજરાતી ઓટીટી સી?
ઓટીટીમાં એવું છે કે અધર ઓટીટી પ્લેટફોર્મ જેમ કે એમેઝોન નેટફ્લિક્સ ને એ લોકો જે રીતે ડેસ્પરેટલી સાઉથ સિનેમાને એન્ડોર્સ કરે છે એવી રીતે ગુજરાતીને નથી કરતા. કારણ શું છે તમે બોલ્યા એમ જ જવાબ છે કે ભાઈ આપણા મા બાપ એમ કહે છે કે તો આવી જશે ઓટીટી પર, ગુજરાતી માટે કોઈને રાહ નથી. કેમ કે આપણે આપણને આપણી એવું કંઈ બહુ ફરક નથી પડતો સાઉથની પિક્ચર. આજે મને ઘણા બધા લોકો મળે તો એવું કે ત્યારે મને છે ને આ બધામાં નહીં મજા આવતી, આપણે તો છે ને નેટફ્લિક્સ પર અંગ્રેજી પિક્ચર આ જોઈ નાખવાની. આમ હવે આની સામે તમે શું વાત કરો તો તમે, એટલે આ તો આખી વાત જ અલગ થઈ ગઈ. હવે જેમાં લોકો ગુજરાતી, હું ગુજરાતી, ધંધાની વાત આવે એટલે હમણાં મોદી સાહેબને અંબાણી કહે ને કે હું ગરવીલો ગુજરાતી એટલે બધા ત્યાં સ્ટેટસ મૂકશે. ગુજરાતી સિનેમાની વાત આવશે ત્યારે કે અમે તો ગુજરાતી ન જ જોતા. સો ડબલ સ્ટાન્ડર્ડને તો કોઈ જવાબ જ નથી. એટલે જ કહું છું કે તમારું ખરેખર ઓડિયન્સ એ નાના સિટીમાં છે, એ લોકો પ્રાઉડલી જુએ છે અને હું એમના સપોર્ટમાં. સી અલ્ટિમેટલી વસ્તુ કેવી છે અમદાવાદમાં હોય કે સ્ટેટસ સિમ્બોલની જેમ કે મને આ પ્રીમિયરના પાસ મળ્યા તો 10 સેલ્ફી મૂકશે, 10 વસ્તુ મૂકશે, અને પ્રીમિયરના પાસ નહીં મળ્યા તો કે આ તો બોગસ છે. સો વસ્તુ આ છે કે લોકો હજી બી એને આ રીતે જુએ. જ્યારે તમે સાઉથની સિનેમાને જુઓ તો સિનેમા માં એક મેકર હશે, એ લોકોના અંદર અંદરના ઘણા બધા ડિફરન્સ હોઈ શકે છે, બટ એ લોકો એક પ્લેટફોર્મ પર વાત કરશે. સોરી અમને કોઈ હાથ ઊંચો કર્યો. અચ્છા ઓકે. તો એ લોકો એક પ્લેટફોર્મ પર, આજે મહેશ બાબુ છે, મહેશ બાબુ એનિમલ ફિલ્મ આવશે તો એનિમલનો ડિરેક્ટર સંદીપ વાંગારેડ્ડી ભલે કર્ણાટકનો છે પણ એને મહેશ બાબુ એના પ્લેટફોર્મ પર પ્રમોટ કરશે. તમે જાઓ કોઈ ગુજરાતી ડાયરા કલાકારને ગુજરાતી પિક્ચરની વાત લઈને આટલા પૈસા થશે તો બરાબર છે. એટલે દરેકને પોતાની પ્રાઇસ. બીજું સૌથી અમે લોકો આ તો તમે લોકો તો ક્યારેય આ બધી વસ્તુઓની ખ્યાલ બી નહીં હોય, તારા ક્વેશ્ચનમાં બી નથી, તો હું તને કહું છું કે સૌથી ફેક ઓડિયન્સ છે ને ગુજરાતનું એનઆરઆઈ ઓડિયન્સ છે. એનઆરઆઈ લોકો હંમેશા એવું કે યાર અમને તો અહીંયા બેઠા બેઠા આ ફિલ્મ જોવા નથી મળતી. સૌથી વધારે પાયરસી એનઆરઆઈવાળા કરે છે. એ લોકો ડાર્કનેટમાં $10-10 રોકે છે ગુજરાતી ફિલ્મો એ લોકો પાયરસીમાં જુએ છે અને પછી અહીંયા લિંક મોકલશે કે અમે જોઈ અદ્ભુત ફિલ્મ હતી, એટલે ઠોક્યા શું કામ જોઈ પણ. સો આ થાય છે, એટલે મે બી આ માધ્યમથી આ વાત પહોંચે.
અમે બીકોઝ યુઆર ફિલ્મ મેકર, તમને એવી કોઈ પિક્ચરો છે જે યુ વોન્ટ ટુ રેકમેન્ડ ફોર આર ચેનલ કે આ ત્રણ કે આ ચાર પિક્ચરો છે જે તો જોવી જ જોઈએ કે જોવી જોઈએ કે સારી પિક્ચરો છે?
યાર એવી તો ઘણી બધી ફિલ્મો છે, આમ તું અચાનક ક્વેશ્ચન પૂછે તો મને આમ ખાસું બધું.
એ સહી, એ ધેટ્સ અ જનરલ ઇશ્યુ કે તમે પીક 5-10 તો કેમ ના પીક કરી શકો.
એમ ઘણી બધી તું આમ પતી જશે તો, પણ હું તો એમ નામ બોલ દઉં કે ભાઈ તું,
પણ યાર છેલ્લે પછી એવું થાય ને કે યાર અચ્છા આ બી હતી, ઈટ વોઝ લાઈક આઈ શુડ હેવ સેડ.
સિનેમાની વાત મારે એટલે ન કરાય કે ઓલમોસ્ટ બધાએ જોઈ હશે હું માની લઉં છું, કેમ કે આપણે ગુજરાતી સિનેમાનો સંવાદ કરવા બેઠા છીએ તો ઘણા બધા, પણ એમાં મારા લાઇકિંગ ને બીજાના લાઇકિંગ અલગ. હું નોર્મલી એમ તો પૂછે કે ભાઈ તો હું બહુ રેન્ડમ વેમાં જોતો હોઉં છું, નો ડાઉટ અમુક ફિલ્મો જોઈને રિપીટ મોડ ઉપર જોતો હોઉં, જેમ કે ટેરેન્ટિનો અને નોલનની ફિલ્મો હોય. મને પર્સનલી અમુક વસ્તુઓમાં ક્યાંક એવું બી થાય કે યાર એસા ક્યું હુઆ, ફિર ભી મેં દેખતા હોઉં, ક્યુંકી એમાં એવું છે કે એ એ ફિલ્મો જોઈને અમુક ઇન્સ્પિરેશન ગ્રો, મનસાલીની ફિલ્મની વાત કરી કે મણિરત્નમની ફિલ્મની વાત કરી, તો મને ઓલવેઝ ગમે, રિપીટેડ મોડ ઉપર જોવી ગમે. પણ એ વાત છે, પર્સનલ વિષય છે. અને મને તો એનિમલ બહુ ગમી, કોઈને ન ગમે.
હું તમને એજ પૂછવાનો, કેમ કે તમે એનિમલ મેન્શન કર્યું, તો હું તમને એજ પૂછવાનો હતો કે તમે એનિમલ જોઈ, તમને બહુ ગમ્યું.
હા, મને તો બહુ ગમી.
અને લોકો બધે જ બહુ જ ક્રિટિસાઇઝ કરી રહ્યા છે કે કે આવું છે કે આવું છે કે આવું છે.
પ્રોબ્લેમ શું છે ખબર છે કે એ લોકો જાહેરમાં ત્રણ જણની વચ્ચે કઈ નથી શકતા કે યાર એક મિનિટ આ સારું હતું એમ.
અને પણ એમાં કેમ એવું છે કે જે લોકોને ગમ્યું છે ને એ લોકોને ગિલ્ટ ટ્રીપ કરે છે લોકો.
હવે એ જ કહું છું કે ઇન્ફ્લુએન્સ, મારે મારું ઇમ્પોર્ટન્સ બતાવવું છે તો કેવી રીતે, તો સામેવાળાને ગિલ્ટમાં નાખો. સી, વસ્તુ કેવી છે, ઘણા એવા લોકો હશે કે જેમને ખરેખર નહીં ગમ્યું હોય, તો આઈ એપ્રિશિએટ ધેમ, આઈ રિસ્પેક્ટ ધેમ, કે એમની પાસે એમના કન્વિક્શન છે કે યાર મને આ રીઝનથી નહીં ગમી, તો વી રિસ્પેક્ટ ઇટ. પણ ઓ, આમાં તો કેટલું ગંદુ, આમાં તો કેટલું વાયોલન્સ. તો એક મિનિટ, તમે હોલિવૂડની ફિલ્મો જુઓ છો તો તેમાં એમાં શું બ્લડની જગ્યાએ શું કંઈ બીજું મિલ્ક નીકળે છે તમને જો બ્લડના કારણે? સેક્સ એન્ડ વાયોલન્સ સિનેમામાં બહુ કોમન છે યાર. હવે એમાં હું તમે અને કઈ પેઢીને તમે વાત કરો છો, આ જેને તમારા કરતા હવે આમાં બહુ બધું ખબર છે એમ, એમાં હું હવે એમાં તમે તોડ લેવાના. એટલે એ શું, એટલે બધા મોરલ પોલિસિંગ કરવું બંધ કરવું જોઈએ. આઈડિયલી પણ હવે હું તમને કહું, ધીસ ઇઝ માય પર્સનલ સ્ટેટમેન્ટ, અનુરાગ કશ્યપ ઇઝ અ હિપોક્રેટ ગાય, રામ ગોપાલ વર્મા ઇઝ નોટ. વાય? બીકોઝ રામ ગોપાલ વર્મા એપ્રિસિએટેડ પબ્લિકલી, અનુરાગ કશ્યપ જેને પોલિટિકલ સ્ટેટમેન્ટ આપવામાંથી ઊંચો જ નથી આવતો. એટલે એટલે તો એની, બાકી આઈ એમ ધ ફેન ઓફ અનુરાગ કશ્યપ મૂવી, સમ મૂવી, પણ ટીલ ગુલાલ અને બહુ બહુ તો વસીપુર, થોડી ઘણી વસીપુરમાં. ના, બિલકુલ નહીં. એના પછી શું બનાવ્યું મને કે ને, ના ગમી, મનમરજી એ ના ગમી,
મનમરજી ના ગમી. ના, છેલ્લે જે આવ્યું એ વાળું
કયું,
હું નામ ભૂલી ગયો એનું,
ડીજે મોહબ્બત,
ડીજે મોહબ્બત
ના ગમી. મેં નથી જોયું, એટલે મેં જોયું. હવે હું એમ કહું કે ગુલાલ, એટલે તું જેમ,
ગુલાલ તો સખત પિક્ચર છે,
તું જેમ કહે છે ને, હું મારી ટીનેજમાં ગુલાલની વકાલત કરતો હતો, ઇમ્તિયાઝ અલીની તમાશાની વકાલત કરતો હતો.
એની જોડે બહુ ખરાબ થઈ. પણ
ખરાબ કોઈની સાથે થતું નથી, વસ્તુ એક જ કહેવા માંગુ છું કે અનુરાગ કશ્યપ સંદીપ વાંગાને એપ્રિશિએટ ક્યારે કરે છે, જ્યારે હમણાં
બાજુમાં બેઠો હોય,
હમણાં આફ્ટર આખું ગામ
જ્યારે બધું પતી ગયું. યસ,
રામ ગોપાલ વર્મા બી જો એનું કન્વિક્શન છે, રામ ગોપાલ વર્માની આગ બતાવશે બે થાઈસ ની વચ્ચેથી કેમેરા ઉછાળી, હી હેઝ કન્વિક્શન બોસ.
યસ યસ ડેફિનેટલી.
અલ્ટિમેટલી તમને ગમે ના ગમે એનથી, કે એ તો હવે એની જિંદગી જીવે છે, દરેક વ્યક્તિ દરેક મેકરને હક છે. તો મારા માટે રાજામૌલી છે, એનું હું સલામ કરું એના કન્વિક્શનને, કે ભાઈ એણે એવું નક્કી કર્યું છે કે બોસ મારો હીરો આ રીતે કુહાડીથી પહાડ ચડી જશે ને તો એ ચઢાવે છે. એ કન્વિક્શનમાં એ ખોટો નથી પડતો. અલ્ટિમેટલી ઇટ ઇઝ અ મેક બિલીવ વર્લ્ડ. સો સંદીપ વાંકા રેડ્ડીએ એનિમલમાં, મારા માટે તો અર્જુન રેડ્ડી એક ફિલ્મ મેકર, એક પોએટ, એક લેખક, એક લિરિસિસ્ટ કે એક કોઈ પણ સર્જક એક જ વાર ફિલ્મ બનાવે છે, એક જ વાર લખે છે, એક જ વાર વાર્તા કરે છે, બાકીનું બધું એના મેનિફેસ્ટેશનમાં જાય છે. હવે આ વાતને સમજવા માટે આપણે લગભગ 365 દિવસની એક સિરીઝ કરવી પડે. બટ ફોર મી, સંદીપ વાંકા રેડ્ડીએ અર્જુન રેડ્ડી જે બનાવી એણે, એ જ એનિમલ છે મારા માટે. એનિમલથી હું નથી શોક થયો કે નથી શેટર્ડ થયો. સો તમને એ મેકરનું વર્લ્ડ તમને ખબર પડી જાય, તમને પછી એમાં શું હોય કે ભાઈ હવે આમાં વોલ્યુમ કેટલો છે. બ્લડ પેલામાં એક ચીરો પડતો હોય તો આમાં 10 ચીરા પડતા હોય, પેલામાં એક કિસ કરતો હોય તો આમાં 10 વાર કરે છે. સો વોલ્યુમ વધતો જાય છે, અલ્ટિમેટલી મેનિફેસ્ટેશન છે, યુ નો. સો એ વસ્તુ છે કે દરેકે પોતાનું રૂટ પકડી રાખે તો મજા પડે, પછી તો બાકી સિનેમા તો બહુ અનપ્રેડિક્ટેબલ ઘટના છે.
તમને પણ કોઈ દાડો એવું લાગે કે એ વોલ્યુમ વધારવું કે અચાનક આઉટ ના કરવું, આમ ઇન્ટેન્શનલી કન્વર્ઝેશન પીસ બનાવવા જેવું છે કે ઇન્ટેન્શનલી લોકોને વાત કરાવવા જેવું છે? તો એ વસ્તુ, એટલે એઝ અ ફિલ્મ મેકર ઇઝ હી બીઈંગ ઓનેસ્ટ, કે એનાથી નથી ફરક પડતો એટલો બધો ઓનેસ્ટ થવાથી?
ઓનેસ્ટી કરતા વધારે એવું છે કે માણસ અલ્ટિમેટલી ફિલ્મ, અમે હમણાં પહેલા કીધું કે સિનેમા કોસ્ટલીએસ્ટ મીડિયમ છે.
હા, એ તો છે,
આર્ટ ફોર્મમાં સૌથી. તો હવે યાર 1000 કરોડ રિકવર કરવા માટે યાર
કન્વર્સેશન પીસ બનાવવો પડે
એવરીવન અને શો બિઝનેસ બોસ
એ તો છે.
તમે તમે જેવી રીતે વાત કરીને આઈ એમ અઝ્યુમિંગ કે યુ ઓલસો આર અસ્પાયરિંગ ટુ બી અ ફિલ્મ મેકર લાઈક ધેટ, જે એના રૂટ્સને પકડ કે જે એમાં મજા પડશે, કેમ કે થ્રુ આઉટ ધ પોડકાસ્ટ તમે કીધું કે મને જે વસ્તુમાં મજા પડી છે એ મેં કરી છે, કે કસુંબો બનાવી દીધો બનાવી
દીધી,
રામ ગોપાલ વર્માએ બી એ જ કર્યું કે કેટલો ક્લાસી ડિરેક્ટર હતો, એન્ડ દેન હી ડઝન્ટ કેર અબાઉટ કે લોકો હવે શું વિચારશે હું કેવી પિક્ચર બનાવું છું, આઈ વોન્ટ ટુ મેક ધીસ. સેમ વિથ ટેરેન્ટિનો, તમે એનો ઈવાડો વિડીયો જોયો છે જેમાં એક બહેન છે ત્યાંના રિપોર્ટર, એ વખતે એને પૂછે છે કે આવી વાયલેન્ટ ફિલ્મ્સ તમે બનાવી રહ્યા છો તો છોકરાઓને તમને નથી મજા આવતી, તમામ તેમ તમે બધું બહુ લાંબુ લાંબુ પૂછે છે, અને ટેરેન્ટિનોને એવું પૂછે આમ કન્ફ્રન્ટ કરે છે કે કેમ આવું બનાવે છે, તો પેલો સિદ્ધિ જ કહે છે બીકોઝ ઇટ સો મચ ફન.
પણ તમે વિચારો કે ટેરેન્ટિનો જ્યારે એની ફિલ્મોમાં નિગર 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 5-25 વખત બોલે, તમે બોલી જુઓ તો એ વર્ડ તમારી કલ્ચર પ્રમાણે એક વાર બોલી જુઓ, પણ એ કેમ બોલે છે, અપમાન કરવા નથી બોલતો એકચ્યુઅલી, એ અપલિફ્ટ કરવા બોલે છે, એ એની સોસાયટી ઉપર સટાયર કરે છે, એની સોસાયટીને એવું કહે છે કે બોસ તમે આ કર્યું છે, આઈ એમ શોઈંગ યુ ધ મિરર. સો પણ ધ વે એટલે સિનેમા ઇઝ ઓલ અબાઉટ ક્રાફ્ટ, મેક બિલીવ વર્લ્ડ, સો એ લેવલે ઓપરેટ થાય તો મજા પડે,
એ સ્ટોરી ટેલિંગનું પેલું છે ને એની વાત. હા યસ,
પછી એને એટલું બધું પ્રેક્ટિકલ બનાવવાના ટ્રાય કરે.
And are you, were you afraid before we end the podcast, તમને કસુંબો બનાવતા વખતે એવી કોઈ બી બીક હતી કે, બીકોઝ યુ નો આપણે કેટલા ઇમોશનલી અટેચ છે વિથ આર કલ્ચર રાઈટ, તો તમને એવી કોઈ બી બીક હતી કે કાંઈ બી કંઈ બી ખોટું થઈ જશે તો થોડોક સીન સપાટા થઈ શકે છે?
મારી જન્મ કુંડળીમાં મંગળ થોડો ડોમિનેટિંગ છે, એટલે મને એવું કીધું હતું કે તને તારા પરાક્રમ સ્થાનમાં મંગળ પડ્યો, એટલે મને ખબર નહીં પણ એવું, હવે જો એ વસ્તુ વર્ક નહીં કરે તો એવું થશે ઓકે, પણ એવું કરતાં પહેલાં એવી બીક નથી લાગતી બહુ, ફ્રેન્કલી સ્પીકિંગ હું બહુ કન્વિક્શનથી કામ કરનારો માણસ છું, બીક લાગે ને કામનો હું હાથ જ નથી લગાવતો.
થેન્ક યુ ફોર જોઈનિંગ ઇન, થેન્ક યુ સર કે તમે આયા, બિગ રાઉન્ડ ઓફ અપ્લોઝ ફોર યુ. અને અગર તમારામાંથી કોઈ પણ ફોટોઝ કે વિડીયોઝ લેતા હોય તો ટેગ વિજયગીરી બાવા, ટેગ પોપીડિયા, તો અમે લોકો રિપોસ્ટ કરીશું, અને મારી ટીમ અત્યારે તમારી જોડે કદાચ આવશે અને તમને કહેશે કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કે સ્પોટીફાઈ પર લાઈક કરો, તો પ્લીઝ
તમારા